පුරවදර් මාර්ෂි මාස්වාතිදී වේදසි ප්‍රශම්රති ග්‍රන්ථ තන රාගම පරයයෝ තන විශ්ෂණය අපේ විචාරණා කරී රහ්‍යා છે. රාග કોને કહેવાય અને એ રાગનું સ્વરૂપ રાગના પર્યાય દ્વારા આપણે સમજાવી રહ્યા છે. ઈચ્છા વિશેની આપણે બહુ જ વિશદ વિસ્તારથી સનાવટ કરી, એની સાથે સાથે મમત્વ એ વિષય પર પણ આપણે વિચારણા કરી. મૂર્છા જેની વાત આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ, મૂર્છા એ લીનતા, મૂર્છા એટલે એના પ્રત્યેની આસક્તિ, કામ ઇષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવાની ઝંખના, એનું સ્વરૂપ ઈચ્છા જેવું જ છે. ઝંખના કરવી, ઈચ્છા કરવી, ગ્રસ્તતા, સ્પૃહા, મેળવવાની અંદર તીવ્ર તાલાવેલી. આજે વસ્તુને જોયા પછી, પદાર્થને જોયા પછી, જ્યાં સુધી તે પદાર્થ ન મળે ત્યાં સુધી તે પદાર્થના વિચારો હંમેશા અંદર ઘૂમરાયા કરે, અને એ ન મળે ત્યાં સુધી આપણા મનની અંદર જાત જાતના તરંગો ઉભા કર્યા કરે, જેમાંથી સ્ટ્રેસ ઉભો થાય છે, જેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને જેમાંથી આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતા, સ્વાસ્થ્ય હણાઈ જાય છે. ઉપાધ્યાય યશો વિજયજીએ જ્ઞાનસાર નામનું અષ્ટક લખ્યું છે, એમાં સુખ અને દુઃખની વ્યાખ્યા કરી છે કે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય. સુખ અને દુઃખની બહુ સુંદર વ્યાખ્યા કરતા એમણે કહ્યું છે કે જ્યારે વસ્તુ પ્રત્યેની સ્પૃહા જન્મે, ઝંખના થાય, ત્યારથી આપણા મનની અંદર દુઃખ શરૂ થઈ જાય છે, અને જ્યારે નિસ્પૃહત્વ આવે છે ત્યારે સુખ જન્મે છે. આ સ્પૃહા એ દુઃખ છે અને નિસ્પૃહત્વ એ સુખ છે. આપણા અનુભવની વાત જો વિચારીએ તો જ્યારે જ્યારે સ્પૃહા અંદર ઉત્પન્ન થઈ છે, વસ્તુ પ્રાપ્ત કરવાની ઝંખના ઉભી થઈ છે, ત્યારે ત્યારે આપણે આપણા સુખને તિલાંજલિ આપી દઈએ છીએ. જે સમયે વસ્તુ પ્રાપ્ત કરવાની ઝંખના, ઈચ્છા અંદર, એને કઈ રીતે મેળવવું એની તાલાવેલી લાગેલી હોય છે, ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ યાદ નથી આવતી. જે સમયે વસ્તુ પ્રત્યેનો નિસ્પૃહત્વનો ભાવ આવી જાય છે, તે સમયે આપણે આ બધી જ તકલીફોમાંથી, બધી જ મુશ્કેલીઓમાંથી પાર પડી જઈએ છીએ. એટલે કહ્યું છે કે નિષ્પૃહત્વ મહાસુખમ, નિષ્પૃહા, સ્પૃહા રહિત જીવન એ મહાસુખનું કારણ બને છે, અને સ્પૃહા, સસ્પૃહા એટલે સ્પૃહા સહિતનું જીવન એ મહાદુઃખનું કારણ છે. આ સ્પૃહાને રાગની સાથે સરખાવ્યું કે વસ્તુ પ્રત્યેનો જ્યારે રાગ જન્મે છે ત્યારે એ વસ્તુ મેળવવા માટેની ઝંખના અંદર પ્રગટે છે, એ ઝંખના તમને બાકીની બધી જ પ્રવૃત્તિઓની અંદર વ્યસ્ત કરી દે છે. મમત્વ વિશેની આપણે વાત કરી દીધી છે. અભિનંદન, વખાણ કરવા આપણો એક સ્વભાવ છે કે આપણે વખાણ કરીએ છીએ. સ્તુતિ કરવી, વખાણ કરવા, એપ્રિશિએટ કરવું એ વિવેક પણ છે અને આસક્તિ પણ છે. જ્યારે યોગ્ય જગ્યાએ તમે અભિનંદન કરો છો, યોગ્ય જગ્યાએ તમે એપ્રિશિએટ કરો છો, તો એ જીવનની અંદર કંઈક નવું પ્રાપ્ત કરવાની તક ઊભી કરે છે. પવનોની અંદર પરમાત્માની ભક્તિ કરતી વખતે એમ કહું કે ગુણ ગાવતા ગુણય આવે નિજ અંગ. ગુણ ગાવતા એટલે ગુણોનું અભિનંદન, ગુણોના વખાણ કરતા કરતા અંદર એક ગુણ પ્રાપ્ત કરવાની ભૂમિકા રચાય છે. એટલે હંમેશા ગુણોની પ્રશંસા કરવી જોઈએ, ગુણોના અભિનંદન કરવા જોઈએ. જેની અંદર ગુણો છે તેના એ ગુણોના વખાણ કરતા શીખવું જોઈએ. પણ આપણે તે છોડીને અભિનંદન તો કરીએ છીએ, પણ અભિનંદન કોનું કરીએ છીએ? વસ્તુઓનું અભિનંદન કરીએ છીએ, વ્યક્તિઓનું અભિનંદન કરીએ છીએ. એ જે અભિનંદન છે એ આપણા મનની અંદર રાગ પેદા કરે છે. દૂર દૂર આપણા મનની અંદર એ ભાવના પડી હોય છે કે મારું પણ અભિનંદન થાય તો કેવું સારું. વખાણ કરતી વખતે એક છૂપો એક ભાવ પડ્યો છે, છુપાઈને પડેલો ભાવ છે કે મારાથી વખાણ થવા જોઈએ. તમે વખાણ કરો છો અને જો એ તમારા વખાણ નથી કરતો તો અંદરથી દુઃખ થાય છે. મેં તો એની ઘણી બધી પ્રશંસા કરી હતી, મેં એને વખાણ્યું હતું, મેં એને એપ્રિશિએટ કર્યું હતું, અને મેં એના માટે આટલું બધું કર્યું ને એને થેન્ક્સ પણ ન કીધું. આ જે છે એ રાગ પછીની સ્થિતિ છે. પહેલી વાર જે અભિનંદન કર્યા એમાં રાગનો ભાવ હતો, અને એ પછીની પ્રવૃત્તિ શરૂ થઈ. જો રાગ પોસાય નહીં, રાગની અનુસાર કાર્ય ન થાય તો દ્વેષ ઉત્પન્ન થાય છે. એટલે રાગ અને દ્વેષ એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. અને આ બધામાં આપણી જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ એક અપેક્ષા રાખીને બેઠેલી છે. આપણી મનોવૃત્તિ એ ભાવ રાખીને બેઠેલી છે કે મને આવું મળે, મને તેવું મળે, અને એ અપેક્ષા એ પણ દુઃખનું કારણ છે. એ પ્રસમ રસને હણી નાખનાર છે. અને જ્યારે આપણા વખાણ નથી થતા ત્યારે અંદર પડેલો વખાણ અભિનંદનનો જે ભાવ છે એ દ્વેષમાં પરિણત થઈને હું હવે જોઈ લઈશ, વખત આવે હું એને બતાવી દઈશ, એવા કુવિકલ્પો પણ કરાવે છે. આપણા મનની અંદર જે કુવિકલ્પો ઉત્પન્ન થયા તેનું આ કારણ છે. એટલે અહીંયા અભિનંદન, પ્રિય વસ્તુ મળી જવી, તેનો સંતોષ માનવો કે ન માનવો, શું કરવું? આપણે લાઉત્સેની વાત કરી હતી. ચીનના એક ચિંતકની વાત બહુ માર્મિક વાત છે. બહુ વૃદ્ધ થઈ ગયા છે, એનો દીકરો છે. નગરના લોકોને જ્યારે પણ કઈ તકલીફ પડે ત્યારે એની પાસે આવે, સલાહ લે, અને એની સલાહથી લોકોના દુઃખો દૂર થયા છે. એટલે ધીરે 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 એની પ્રશંસા, તેના વખાણ, તેની પ્રસિદ્ધિ વધવા લાગી છે. આજુબાજુના ગામના લોકો પણ જયારે તકલીફમાં આવે ત્યારે એની પાસે આવે, અને સલાહ માંગે. અને સ્પૃહ ભાવથી અપેક્ષા વગર સલાહ આપતા. અને ધીરે ધીરે એની પ્રસિદ્ધિ આખા દેશમાં વ્યાપી ગઈ. એટલે કેટલાક લોકોના થયું કે આપણે એમને મળવું જોઈએ. મળવા આવે છે ત્યારે ગામના લોકો એકઠા થઈને એની પ્રશંસા કરવા માટે આવે છે. પ્રશંસા એટલા માટે કરે છે કે એનો દીકરો જંગલમાં ગયો છે અને જંગલમાંથી એને થોડા ઘોડા મળી જાય છે, બહુ ઉત્તમ ઘોડા એને મળ્યા છે. એ ઘોડા એને મળ્યા એટલે લોકો પ્રશંસા કરવા આવ્યા છે, કેમ કે એ જમાનામાં ઘોડો એ ઉત્તમ વાહન, જેમ આજે આપણે મર્સિડીઝ અને બીએમડબલ્યુ ને ઉત્તમ વાહન ગણીએ છીએ, તેવી રીતે તે સમયે ઘોડાને ઉત્તમ વાહન તરીકેની ઉપમા આપવામાં આવતી હતી. અને આવા 5-7 ઘોડા એને મળ્યા એટલે લોકો તો ખુશ થઈ ગયા કે અમને લોટરી લાગી ગઈ. એટલે પ્રશંસા કરવા આવે છે કે તમને આજે બહુ સરસ લાભ થયો. પેલા કશો જવાબ આપતા નથી, ચૂપચાપ બેઠા રહ્યા છે. તો પણ લોકો વખાણ કરતા રહ્યા ત્યારે એમને કહ્યું કે ભાઈ વખાણ કરવાની જરૂર નથી. થોડા દિવસ થયા એનો છોકરો એક ઘોડા ઉપર બેસીને જંગલમાં ગયો અને ઘોડા એને પછાડ્યો છે અને એના પગ તૂટી ગયા, ફ્રેક્ચર થઈ ગયો. ગામના લોકો ફરી પાછું એને દિલાસો આપવા આવ્યા. ત્યારે એને એટલું કીધું કે આજથી અઠવાડિયા પહેલા જયારે તમને ઘોડા મળ્યાના સમાચાર મળ્યા ત્યારે તમે પ્રશંસા કરવા આવ્યા હતા, અને આજે જે ઘોડા છે એને જ, એમના જ એક ઘોડાએ આને પછાડ્યો છે, હવે દિલાસો આપવા આવ્યા છો. થોડા દિવસ થયા અને યુદ્ધ ફાટી નીકળ્યું. રાજાએ આદેશ કર્યો કે આ નગરના જેટલા પણ નગર અને આજુબાજુના ગામના જેટલા પણ યુવાનો છે એ બધા જ યુવાનોને સૈન્યમાં જોડાઈ જવાનું છે. આ યુવાન એટલે કે જે આ તત્વચિંતકનો યુવાન છે એ લંગડો થઈ ગયો છે, એટલે સૈન્યમાં ભરતી થઈ શકે એવું હતું નહીં. એટલે ગામના બધા લોકો પાછા એમની પાસે આવે કે તમે તો નસીબદાર છો, તમારા છોકરાને તો યુદ્ધમાં સૈન્યમાં જોડાવું નહીં પડે. તો જે ગયા અઠવાડિયે તમે મને દિલાસો આપવા આવ્યા હતા અને હવે તમે વખાણ, હવે મારી પ્રશંસા કરવા આવે છે. એટલે એ કહે છે કે સમય અને સંજોગો બદલાતા બધું પરિસ્થિતિ બદલાતી જાય છે. આજે જે સારું લાગે છે તે કાલે સારું હોય પણ શકે અને ન પણ હોય શકે. આજે જે ખરાબ લાગે છે તે કાલે સારું હોય પણ શકે અને ન પણ હોય શકે. આપણે હોળીની આરાધના કરીએ છીએ, વર્ષમાં 2 વાર હોળી કરીએ છીએ, ચૈત્ર માસની હોળી અને આસો માસની હોળી. હોળીમાં આપણે આંબિલ કરીએ છીએ, આંબિલને ઉત્તમ તપ ગણ્યું છે. આપણા સ્વાદ ઉપર વિજય મેળવવા માટે આંબિલ જેવું બીજું ઉત્તમ કોઈ તપ નથી. ખાવા છતાં પણ ખાવાના મમત્વથી મુક્ત થઈએ છીએ. મસાલા વગરનું બાફેલું, રાંધેલું, શેકેલું, પણ એમાં કોઈ સ્વાદ નથી હોતો. એટલે ખાવા છતાં પણ ખાતા વગરનો આહાર છે એવી રીતે જીવવાથી, એનો અભ્યાસ કરવાથી આપણને સૌથી મોટામાં મોટો લાભ થાય છે. આપણી સ્વાદેન્દ્રિય ઉપર વિજય આવે છે, અને સ્વાદેન્દ્રિય એટલે જીભ ઉપર વિજય આવતા વાણી ઉપર વિજય આવે. શું બોલવું અને શું ન બોલવું એનો આપણને વિવેક જાગે છે. આ હોળીના દિવસોમાં આરાધના કરતી વખતે આપણે શ્રીપાળ અને મૈણાનું જીવન ચરિત્ર વાંચીએ છીએ. શ્રીપાળ અને મૈણાના જીવન ચરિત્રની જે ક્લાઇમેક્સ છે એનો જે બહુ મહત્વની ક્ષણો છે એ છે કે એક દિવસ રાજસભાની અંદર રાજાએ પોતાની પુત્રી મૈણાને, મૈણા સુંદરીને બોલાવીને કહ્યું છે કે કોણ મોટું. મૈણા સુંદરી બહુ ચતુર હતી, એને આ વાક્ય પાછળનો ભાવાર્થ સમજાઈ ગયો હતો કે બાપ મને આ પૂછે છે, મારા પિતાશ્રી મને આ પૂછે છે, એની પાછળનો ભાવ એ છે કે એ મારા વખાણ કરે. પણ મૈણા સુંદરી ધર્મ સમજેલી હતી, ધર્મ પામેલી હતી. એને કહ્યું કે આ બધું તો સંયોગિક છે, મારું તમારું બધાનું મળવું, વિખૂટા પડવું એટલે સંયોગ અને વિયોગ, આ બધું સંયોગિક એટલે કર્મના આધીન છે. સત્સંગ, સાધર્મિક ભક્તિ એ આ જે સંયોગિક છે એને સફળ બનાવવાનો માર્ગ છે. કે જે આપણે મળ્યા છીએ એ એકબીજાના કલ્યાણ મિત્ર બનીને, એના કલ્યાણમાં આપણે નિમિત્ત બનીએ અને આપણા કલ્યાણમાં એ નિમિત્ત બને. પણ આ મૈણા સુંદરી આજે આ પ્રશ્નના પાછળ રહેલા ભાવને જાણી ગઈ હોય, પણ એ તત્વ ભણેલી હતી, અને એ તત્વ ભણેલી હતી એટલે એને ખબર હતી કે તત્વ એ શું સમજાવ્યું છે. તત્વ એ સમજાવ્યું છે કે જીવ અજીવ પુણ્ય પાપ આશો સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ મુખ્ય તત્વ છે. બંધ એટલે કર્મનો બંધ થયેલો છે એટલા માટે આ બધું ચાલી રહ્યું છે. આપણે જયારે આ કસાઈ જે છે ક્રોધ માન માયા અને લોભ એ ચાર કસાયો આત્મા સાથે જોડાય છે ત્યારે આત્માને કેવી રીતે બાંધી દે છે તેની પ્રક્રિયા સમજવા જેવી છે. કે કર્મ જયારે બંધાય છે ત્યારે એક સાથે આપણે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એ ચાર બાબતોને એક સાથે આપણે નિર્ધારિત કરીએ છીએ. કર્મ બહાર છે જયારે કર્મ બંધાયું નથી, અને આ ચૌદેય રાજલોકની અંદર કર્મ વર્ગણાના પૂતગલો ઠાંસી ઠાંસીને ભર્યા છે, પણ એ કર્મ વર્ગણાના પૂતગલો માં ભેદ નથી. આટલા જ્ઞાનાવરણીય કર્મના પૂતગલો છે, આટલા દર્શનાવરણીય કર્મના પૂતગલો છે, આટલા વેદનીય કર્મના પૂતગલો છે, આટલા મોહનીય કર્મના પૂતગલો છે, આટલા ગોત્રના કર્મો છે, આટલા નામના કર્મો છે, આટલા આયુષ્યના છે, આટલા અંતરાયના છે, એવો ભેદ નથી. કર્મ તો કર્મ વર્ગના પૂતગલો તો એક સરખા જ છે, પણ જે સમયે આત્મા સાથે જોડાય છે તે સમયે જેવા પ્રકારનો ભાવ હોય તેવા પ્રકારનો સ્વભાવ કર્મનો બને છે. એટલે જો જ્ઞાનની આસાધના થઈ હોય અને એ વખતે જ્ઞાનાવરણીય કર્મ એ વખતે જે કર્મ બંધાય તે કર્મ જ્ઞાનાવરણીય કર્મ બને છે. જે સમયે રાગ અને દ્વેષ કર્યો છે તે સમયે જે કર્મ બંધાય છે તે મૌનીય કર્મ. એ કર્મ બાંધતી વખતે જેટલો રસ હોય, આગળ અહીંયા પ્રસંગ રચિની અંદર બહુ જ સુંદર વાત કરી છે આને સમજાવતા, કે ભાઈ આ કર્મ બંધાય છે ત્યારે એમાં કઈ કઈ પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે. કેમ કે જયારે ઉદય આવે છે ત્યારે એ કર્મ કોઈકને એક વર્ષ પરેશાન કરે છે, કોઈકને છ મહિના પરેશાન કરે છે, કોઈકને છ મિનિટમાં એ કર્મ ભોગવાઈ જાય છે. છ મિનિટ સુધી આમ આકાશના તારા દેખાઈ જાય એટલી ભયંકર વેદના થાય, અને છ મિનિટ પછી એકદમ બધું શાંત થઈ જાય. આવી ભયંકર વેદના છ મિનિટ માટે જ કેમ, અને કોઈકને છ વર્ષ સુધી કેમ, સમજવાની વાત છે. કે કર્મ બંધાય છે ત્યારે આપણા ભાવો અને આપણી લેશિયા કેવા પ્રકારની છે. લેશિયા એ આપણે એના વિશે ક્યારેય વિચાર નથી કર્યો. આપણે પહેલા વ્યાખ્યાનમાં પણ જોયું હતું કે જીવનની જે છેલ્લી લેશિયા હોય તે આવતા ભાવની પહેલી લેશિયા બની જાય. લેશિયા એ મનના ભાવો છે, મનની અંદર ઉત્પન્ન થતા વિચારો, અને એને રંગ કલરની સાથે જોડ્યા છે. મુખ્ય બે ભાગ છે, એક શુભ લેશિયા અને એક અશુભ લેશિયા. શુભ લેશે એટલે શુભ વિચાર, અશુભ ભાવ. અશુભ લેશે એટલે અશુભ ભાવ. સમજવા માટેનું બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે એક નવયુવાન કન્યા છે, અલંકારોથી સજેલી ધજેલી છે, સુંદર વસ્ત્રો પહેરે છે, ઉત્તમ અલંકારોથી દેહને શણગારે છે, અને અચાનક એનું મૃત્યુ થઈ ગયું છે. શરીર પર નવા વસ્ત્રો પહેરેલા છે, ઉત્તમ દાગીના પહેરેલા છે, પણ અચાનક મૃત્યુ થયું છે. એનું શબ પડેલું છે, આવું શણગારેલા દેહ વાળું શબ પડ્યું છે. એક કૂતરો એ શબને જુએ છે, એક કામી પુરુષ એ શબને જુએ છે, એક ચોર એ શબને જુએ છે, અને એક યોગી એ શબને જુએ છે, એ મૃતદેહને જુએ છે. કૂતરો જયારે એક શબને જુએ છે ત્યારે એ વિચાર કરે છે કે જો અહીંયા કોઈ માણસો ના હોય તો આ બધું ખાઈ જાઉં, એટલે ભોજનના વિચારો એને ઉત્પન્ન થાય છે. જે કામી પુરુષ છે એ વિચાર કરે છે કે આવી સુંદર કન્યા જો જીવતી હોત તો હું એને ભોગવે, એની સાથે ભોગ ભોગવે, મને આનંદ આનંદ થઈ જાત. દુર્ભાગ્ય છે કે આ મરી ગઈ છે. ચોર એ દેહને જોઈને, મૃતદેહને જોઈને વિચાર કરે છે કે વખત મળે તો આ બધા દાગીના લઈને ભાગી જાઉં. યોગી એ દેહને જુએ છે ત્યારે વિચાર કરે છે કે દેહ કેટલો ક્ષણભંગુર છે, જયારે આને શણગાર સજ્યા છે ત્યારે મનની અંદર કેવા વિચાર આવ્યા છે. જયારે એને વિચાર નહીં કર્યો હોય કે એક ક્ષણ પછી આ દેહની અંદર આત્મા નથી રહેવાનો, આત્મા છૂટી જવાનો છે, એ વિચાર નતો આપણો. એટલે દેહની ક્ષણિકતા, ક્ષણભંગુરતા એ યોગીને દેખાય છે. એકને ભોગની કામના થાય છે, એકને ખાવાની કામના થાય છે, એકને લૂંટવાની કામના થાય છે, અને એકને વૈરાગ્યના ભાવ જન્મે છે. આ ભિન્ન ભિન્ન ભાવો છે, ભિન્ન ભિન્ન લેશિયાઓ છે, કે જેવા પ્રકારના ભાવો છે તેવા પ્રકારની લેશિયાઓ છે. યોગીની લેશિયા શુભ છે, એટલે શુભ ભાવ આવે એને, એમાંથી પણ વૈરાગ્ય. એને ઘરેણા દેખાય છે, એને વસ્ત્ર દેખાય છે, પણ એનું ધ્યાન તો પેલા દેહની નશ્વરતા ઉપર ગયું. એક બેન અમદાવાદની અંદર શિબિરમાં આવે, મને એક દિવસ મેં એમને પૂછ્યું કે શું કરો છો તમે, તમે કહું કે હું એક વસ્તુ સમજી શકી છું અને મેં જીવનમાં ઉતારી છે. શું કે મને આ જાણ્યા સમજ્યા સાંભળ્યા પછી મને એક વસ્તુનો ખ્યાલ આવે છે કે આ દેહ નશ્વર છે, દેહ પ્રત્યેનો રાગ એ બાંધનારો છે, પણ એ છૂટતો નથી. પદાર્થને જોતા, ખાવાના પદાર્થને જોતા મોંમાં પાણી છૂટે છે, મેકઅપના સાધનો જોતા એમ થાય છે કે શરીરને સજાવું, દાગીના જોતા એમ થાય છે કે આવો દાગીનો મારી પાસે હોય તો કેવું સારું શું થાય છે. તો મેં કહું એને તમે આ જે ખરાબ છે એવું માનો છો તો પછી તમે શું કરો છો, તો કે એક રસ્તો મેં શોધી કાઢે છે કે આ રાગનો, દેહ પ્રત્યેના રાગનો સૌથી પીક ઉપરનો જે સમય છે એ સ્નાન કરતી વખતનો છે. સ્નાન કરીએ છીએ ત્યારે દેહ પ્રત્યેનો રાગ તીવ્ર કક્ષાએ પહોંચવે છે કે આ મારો દેહ છે, સુંદર હોવો જોઈએ, એને સાફ રાખવો જોઈએ, એ વધુ ને વધુ તેજસ્વી દેખાય એવો લાગવો જોઈએ. તો હવે એટલે કે મેં એક રસ્તો શોધ્યો છે, અને એ છે કે એ વખતે હું મનમાં બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહમાં નવ નવ મળે તો એ ભવચક્રનો આટો એકેરે કરે એનું ગાન કરું છું. દેહની નશ્વરતા એ સમયે મનમાં ઉભી થાય એટલા માટે, જો દેહમાંથી ભાવ છૂટશે તો આત્મા સુધી જઈ શકીશું. જે દિવાલો છે આપણે આત્મા સુધી પહોંચવાની, આપણે જેને પામવું છે ત્યાં સુધી પામવાની, જે જે દિવાલો છે વચ્ચે અવરોધરૂપ છે એને તોડવી પડશે. અને એને તોડવા માટે શાસ્ત્રકારોએ આપણને એમ કહ્યું કે આ 12 ભાવનાઓ ભાવો. કુમાર સ્વાતીજીએ તત્વાર્થ સૂત્રની અંદર અને આ ગ્રંથની અંદર પણ મેં કહ્યું કે ભાવનાઓ એક પ્રબળ નિમિત્ત છે. એ પેલી ભાવનાઓ જે આપણી આ અશુભ ભાવનાઓ છે, અશુભ લેશિયાઓ છે, એને દૂર કરવા માટેની બહુ મહત્વની ચાવી છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિદ્રા, લોકબોધિ દુર્લભ, લોક બોધિ દુર્લભ અને ધર્મ સુ આખ્યાત તત્વ, ધર્મની અંદર કહેલા તત્વની વિચારણા. આ 12 ભાવનાઓ જેને અનુપ્રેક્ષા કહી છે. આપણે પદાર્થને જોયા પછી પદાર્થની જ અનુપ્રેક્ષા કર્યા કરીએ છીએ. સંબંધોમાં એકબીજાને મળ્યા પછી સંબંધોની અનુપ્રેક્ષા કર્યા કરીએ છીએ. અનુ એટલે પાછળ, પછી, પ્રેક્ષા એટલે ચિંતન, એટલે પ્રસંગ પત્યા પછી મનની અંદર ચાલતી વિચારધારા. આ વિચારધારા છે એ પેલી ઘટના છે, એને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને દ્રઢ કરી દે છે. એટલે આપણું મન નવરું પડતું નથી. જ્યારે પણ કંઈક નવરું પડવા જાય ત્યાં સુધીમાં પેલી બધી સ્મૃતિઓ તાજી થઈને આપણને પરેશાન કરવા માંડે છે. એટલે કહ્યું કે તત્વાનું ચિંતન અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષાનો અર્થ શું છે? ભાવનાનો અર્થ શું છે? કે એક વસ્તુને વારંવાર 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 એનો વિચાર કરો. વારંવાર વિચાર કરશો તો એ સ્થિર થશે, એ ઘૂંટાશે, અને ઘૂંટાશે તો ભૂલાશે. તત્વનું ચિંતન અનુપ્રેક્ષા કોની કરવાની? તો કે તત્વનું ચિંતન કરવું. તત્વ શું છે એ હવે પ્રશ્ન ઉભો થાય. આપણા મનની અંદર આ એક બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. આપણે ભાવના 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 કરીએ છીએ, પણ એ ભાવનાના રહસ્યને, ભાવનાના સ્વરૂપને આપણે બરાબર ઓળખવાનું છે. અને ભાવનાનું સ્વરૂપ એ છે કે તત્વ એટલે જે પદાર્થ જેવું છે એનું ચિંતન, એનું વારંવાર ચિંતન, એનું નિરંતર ચિંતન, એનું સમય મળે ચિંતન, એટલે રાત્રે સૂતા પહેલા ચિંતન, પ્રસંગ બને ત્યારે ચિંતન, તો જાગૃતિ આવે. એક બહુ સુંદર વાત હરિભદ્રસુરી મહારાજે કહી છે કે આ જે જીવન છે એ જીવન, એના વિશે તીર્થંકર ભગવાનોએ, જ્ઞાનીઓએ, કેવલી ભગવંતોએ શું કહ્યું છે? જે એવમ આઈખંતી. આ લોકો એમ કહે છે કે આ જે જ્ઞાનીઓ છે, જે સર્વજ્ઞ છે, જે તીર્થંકર છે, એના માટે પણ બહુ સુંદર વાત કરી છે કે કેવા છે તીર્થંકર. લોક પૈવમ, લોકમાં પ્રદીપ દીપક સમાન છે. દીપકનું અજવાળું થતા જ આ રૂમની અંદર અજવાળું થતા જ રૂમની તમામે તમામ વસ્તુઓ આપણને સ્પષ્ટ ભાસવા માંડે છે. રોજ આ રૂમમાં આવતા હોઈએ, રોજ આપણે એક જ જગ્યાએ બેસતા હોઈએ, પણ અંધારું હોય છે ત્યારે અથડાઈએ છીએ અને કૂટાઈએ છીએ, વાગી જાય છે. પણ જેવી લાઈટ થાય છે ને, બધું સ્પષ્ટ દેખાવા માંડે છે. ભગવાન તીર્થંકર કેવલી એ આપણા માટે પ્રકાશ સમાન, દીપક સમાન છે, એ બધું દેખાડે છે, એ આપણને તરત સ્પષ્ટ દેખાવા માંડે છે. એમણે ત્રણ વસ્તુ કહી, અણાઈ જીવે. આ જગતની અંદર જીવો અનંત છે, અનાદિકાળથી સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. અણાઈ કર્મ સંજોગની વૃત્તિ અને આ અનાદિકાળથી પરિભ્રમણ કરનારા જીવોની સાથે કર્મનો સંજોગ છે અને કર્મનો સંજોગ છે એટલે સંસારની અંદર પરિભ્રમણ છે. જો પહેલા અનાદિ જીવોની વાત કરી, જીવો અનંત છે, એની જન્મ મરણની પરંપરા છે, એનું કારણ છે કર્મનો સંજોગ. અને એની સાથે સાથે કહું કે કર્મનો સંજોગ જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખ છે, કેમ કે બંધાયેલો છે, બંધનમાં છે એટલે દુઃખ છે. એ દુઃખનો અનુભવ કરવો પડે છે, કેમ કે કર્મ બંધાયેલું છે એટલે જયારે ઉદયમાં આવશે ત્યારે એ કર્મ અનુભવવું પડશે, કર્મથી મુક્ત નથી થઈ શકતો. અને કર્મ અનુભવાય છે ત્યારે, હવે જે આપણે આ અનુપ્રેક્ષાના સંદર્ભમાં વિચાર કરવાનો છે એ છે કે જયારે કર્મ ઉદયમાં આવે છે, દુઃખનો અનુભવ કરે છે, ત્યારે તત્વોનું અનુચિંતન નથી હોતું, ત્યારે ફરી પાછા નવા કર્મો બંધાય છે. એટલે ચક્ર છે એ ચાલ્યા કરે છે, આ ચક્ર ગોળ 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 ફર્યા કરે છે. એને અટકાવવાનું છે, એને સ્ટોપ કરવાનું છે, એને સ્થિર કરી દેવાનું છે, તો બાકીની જે વસ્તુ છે એને તમે જીતી શકો. તો એને અટકાવવા માટે એમણે કહ્યું કે આ તત્વનું ચિંતન, તત્વનું અનુચિંતન, રાત્રે સુતી વખતે ઓછામાં ઓછું દિવસમાં એક વાર રાત્રે સુતી વખતે આ ચિંતન કરવું કે આ સંસાર કેવો છે, સંસારનું સ્વરૂપ કેવું છે, દેહ કેવો છે, આત્મા કેવો છે, કોણ નિત્ય છે, કોણ અનિત્ય છે, મારી મૈત્રી નિત્ય સાથે છે કે અનિત્ય સાથે છે, મૈત્રી તો બંધાયેલી જ છે, કોની સાથે મૈત્રી છે. મીરભાઈ હોવી જોઈએ નહી, છે કોની જોડે, એમ હોવું જોઈએ તો આદર્શ થયું, આદર્શ તો ઉત્તમ જ હોય હંમેશા. વાસ્તવિકતા શું છે, આદર્શ અને વાસ્તવિકતાનો ભેદ, એક આઈડિયલ સિચ્યુએશન અને એક રિયાલિટી. રિયાલિટી શું છે, આપણું આપણી મૈત્રી તો ત્યાં એ અનુચિંતન કરવાનું છે કે આ પરની મૈત્રી રાખવા જેવી છે કે જે અનિત્ય છે એની મૈત્રી એ સુખદાયી છે કે દુઃખદાયી. મિત્રનો જ્યાં જ્યાં મૈત્રીનો સંબંધ હોય છે તે મૈત્રીથી આપણે સુખ ઇચ્છીએ છીએ કે મૈત્રીની અંદર સુખ પડેલું છે, પણ જો ખરાબ મિત્ર સાથે સોબત થઈ જાય તો એ પછાડે છે, એ દુઃખ આપે છે, એ પીડા આપે છે. તો ત્યાં એ તત્વના ચિંતન દ્વારા કે હું કોની સાથે મૈત્રી બાંધુ છું, મારી મૈત્રી કોની સાથે છે, અનિત્ય સાથે કે નિત્ય સાથે છે, અને જે અનિત્ય છે એને અનિત્ય માનું છું કે નહીં. જે સમયે મારી મૈત્રી અનિત્ય સાથે છે, દેહ સાથે છે, એ સમયે હું એને અનિત્ય માનું છું કે નહીં, કેમ કે આ તો બદલાતું રહે છે. શરીર છે આજથી 5 વર્ષ પહેલા કેવું હતું, 10 વર્ષ પહેલા કેવું હતું, 15 વર્ષ પહેલા કેવું હતું અને આજે કેવું છે. આજે એને વધુ રૂપરંગની અને પ્રસાધનોની જરૂર પડે છે, વાળ કાળા કરવા પડે છે, મો ઉપર બીજા લેપ લગાવવા પડે છે જે 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા નહોતું કરવું પડતું. શું આ બધું કરું છું એ અનિત્યને નિત્ય કરી, નિત્ય માનીને અથવા અનિત્યને હું એવું માનું છું કે આ હંમેશા રહેવાનું છે, અને એની અંદર રાગથી કરું છું. આવશ્યકતા અનુસાર ક્ષમ્ય છે, પરંતુ આવશ્યકતાથી ઉપર જાઓ એટલે રોજ નવા નવા વિચારો આવે, રોજ એની અંદર રાગ પેદા થાય, રોજ એની અંદર નવું નવું કરવાનું મન થાય. તો ત્યાં તત્વાનું ચિંતન કે સંસારના પ્રત્યેક પદાર્થો મારા આ વ્યવહારને વધુ પુષ્ટ કરનારા છે. પણ રાત્રે સૂતી વખતે તો હું સત્યનો સ્વીકાર કરું, આખો દિવસ હું ભૂલો પડીને ભટક્યો હતો, તો રાત્રે સૂતી વખતે એ સ્વીકાર તો કરું કે આ સાચું છે, આ સત્ય છે. સત્ય એ છે કે અનિત્ય. આ જગતની બધી જ વસ્તુઓ, જેટલા પણ પુદ્ગલો છે, બધા જ અનિત્ય છે. શાશ્વત એક આત્મા છે, મૈત્રી આત્મા સાથે એવી છે. નિત્ય સાથે મૈત્રી કરવાથી નિત્ય શાશ્વત સ્થાન મળી શકે છે. અનિત્ય સાથે મૈત્રી કરવાથી વારંવાર દુઃખનો અનુભવ કરવો પડે છે. અશરણની ભાવના ભાવવાની છે, એટલે એનું વારંવાર ચિંતન કરવાનું છે. તો એ વારંવાર ચિંતન કરવા માટેનું જે એમણે આપણને ઉપદેશ આપે છે, એવો ઉપદેશ આપે છે કે ભૂજો ભૂજો સંકિલે છે. જયારે જયારે સંકલેશ ઉભો થાય ત્યારે ત્યારે રાગમાંથી ઉત્પન્ન થતો સંકલેશ, એ સંકલેશ જયારે જયારે ઉત્પન્ન થાય ત્યારે તત્વનું ચિંતન કરો. એ સમય તત્વનું ચિંતન થશે તો ગહન ચિંતન થશે. મને એ કહો કે સત્ય તું શીખ, સત્યને પકડ, તત્વને પકડ, તો રાગ નહીં થાય. અહીંયા જે અભિનંદનની વાત આપણે કરી રહ્યા છીએ કે આપણે બધાને એવું માનીએ છીએ કે આપણે તો બધાના વખાણ કરવા, તો વખાણ કરતી વખતે આપણે કેટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે તત્વ શું છે. તો રાત્રે સૂતી વખતે કે ભાઈ આજે મેં કેટલી વાર આવી રીતે ખોટું બીજાને સારું લગાડવા માટે, રાગ ને પોષવા માટે કેટલી મેં પ્રશંસા કરી. આ મારી ભાવનાઓ છે એ વ્યવહારને, ચિંતનને, જીવનને બહુ જ બળ આપે છે. અશરણ, અનિત્ય, એકત્વ, એકો હમ નથી ને કોઈ, હું એકલો છું. જે દિવસે આનો વાસ્તવિક રીતે બોધ થઈ જશે એ દિવસે તમને કોઈ પણ વસ્તુ પરેશાન નહીં કરી શકે. એકો હમ નથી ને કોઈ, નાહમન્ન શકસ્તઈ, હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું, હું કોઈનો નથી, કોઈ મારું નથી. એવો મદીન મનસો, એટલે પ્રસન્નતાપૂર્વક આવો વિચાર કરવો. દુઃખ આવે ત્યારે તો આપણે આવું બધું બોલતા જ હોઈએ છે કે કોઈ આપણું નથી, જેને મેં મારા માન્યા તો એ પણ પરાયા નીકળ્યા. પણ બીજી ઘડીએ થોડી ક્ષણ પછી આખી ભાવના બદલાઈ જાય છે, કેમ કે આપણા મનની અંદર પેલા સંસ્કારો પડ્યા છે એટલે બદલાઈ જાય છે પરિસ્થિતિ. તો એનું અનુચિંતન એટલે વારંવાર ચિંતન કરવાથી જે એક નવી દિશા ખુલે છે તે છે સત્ય સુધી પહોંચવાની, આત્મા સુધી પહોંચવાની, આત્મભાવની જાગૃતિ. અને એમાં સ્વાધ્યાય એ બહુ મહત્વનો, આ રાગને પણ તોડવા માટે તમે બધા જે સ્વાધ્યાય કરો છો એની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે આ દેશની અંદર, આ વાતાવરણની અંદર, આટલી વ્યસ્તતાની અંદર અને આટલી બધી દૂરથી આવવું, એ ઘણું બધું આયોજન કરો ત્યારે તમે આવી શકો. મારે એક સત્ય ઘટના તમને સંભળાવવી છે કે તમને ખ્યાલ આવે કે એ શું જીવનની અંદર સ્વાધ્યાય કેટલો પરિવર્તન લાવી શકે છે. મહેન્દ્રભાઈ જાણે છે, ઓર્લાન્ડોની અંદર ચંદ્રકાંતભાઈ કરીને એક ભાઈ હતા, ગયા વર્ષે એ ગુજરી ગયા. 25 વર્ષ પહેલા જયારે હું પહેલી વાર આવ્યો, લેક્ચર મારું પત્યું અને બેઠા રહ્યા. બધા ગયા એટલે મને કહે કે મારે એક પ્રશ્ન પૂછવો છે. પ્રશ્ન એ હતો, પરિષદનું વ્યાખ્યાન હતું, ક્ષમાપના ઉપરનો વ્યાખ્યાન હતું, પ્રવચન હતું. ક્ષમાપનાનું સાંભળીને અંદરથી ભાવ ઉઠ્યા કે ક્ષમા કરવી જોઈએ. એટલે મને કહે કે મારે, મારો ભત્રીજો છે, કલકત્તા રહે છે, એને જેટલું આપવું જોઈએ એની કરતા પણ અમે વધુ આપ્યું છે. મોટાભાઈનો દીકરો, મોટાભાઈ હયાત નથી એટલે એના મનની અંદર એવું ના થાય કે નાના અમારા કાકાએ અમારા ભાગનું લઈ લીધું, એવો ભાવ ના આવે. એટલા માટે જેટલું મળવું જોઈએ કાયદેસરનું એના કરતા વધુ આપ્યું છે, અને છતાંય એને અસંતોષ છે. એટલે જયારે જયારે ફોન કરે ત્યારે ત્યારે ઝઘડો કરે છે, વિવાદ થાય છે, શું કરું. આજે ક્ષમાપનાનું વ્યાખ્યાન સાંભળીને મનની અંદર ભાવ થયો છે કે ક્ષમા કરી લઉં. મેં કીધું ઉત્તમ છે, તમને જો આવો ભાવ જાગ્યો હોય તો ક્ષમા કરી લો, એટલે કે પરીક્ષણ આવશે ત્યારે કરીશું, અથવા સંમત કરીને દિવસે કરીશું. કહું એની સ્વરિટી શું કે તમે સંમત કરી સુધી તમે જીવતા રહેશો ને એ બી જીવતો રહેશે. એવા ને એવા આજે જે ભાવ ચડ્યા છે એ ભાવ એ સમય રહેશે કે નહીં, તો કે શું કરું. તમે કીધું આજે ને આજે ફોન કરીને ક્ષમા માંગી લો, પરીક્ષણ વખતે ફરી માંગજો, એમાં શું વાંધો છે. અને એમને સ્પર્શી ગયું, ઘરે ગયા, તરત જ ફોન કર્યો અને ક્ષમા માંગી. અને બહુ લાંબો એ લોકોની કોન્વર્સેશન ચાલ્યું, બંનેને સંતોષ થયો, બંને ખુશ થયા. બીજા દિવસે આવીને કહે કે બહુ સારું થઈ ગયું, તમે મને આગ્રહપૂર્વક કહ્યું કે ભાઈ જે સમયે મનમાં શુભ ભાવ આવે તે સમય એટલા જ ઉલ્લાસથી એ કામ કરી લેવું જોઈએ. પછી કે હવે મને આગમ ભણવાની ઈચ્છા થઈ છે, એટલે મારી પત્ની અમેરિકન છે અને ઘરમાં અમે વર્ષોથી અંગ્રેજીમાં જ બોલીએ છીએ, તો મને ગુજરાતી પણ સમજવું અઘરું છે. તો મારી ઈચ્છા છે કે મારે ભણવું છે. મેં કીધું તો મહેનત કરશો તો ભણી શકશો. એમાં એમને ઉત્સાહ જાગ્યો કે ના ભણવું છે, જે થવું હોય એમ નહીં આવડે તો પણ પ્રયાસ કરીશ. અને આગમો ભણવાનું શરૂ કર્યું. 15 વર્ષ સુધી આગમો ભણ્યા, રોજ દર વર્ષે એક એક આગમ ભણે, એક આગમ બે આગમ, એક આગમ બે આગમ. જીવનમાં સંકલ્પ કર્યો કે મૃત્યુ પામું તે પહેલા બધું જ ભણી લઉં, બધા આગમો, એટલે બધું એટલે બધા આગમો. મોટા ભાગનું ભણી લીધું. એમાં અમે આચારણ સૂત્ર ભણાવતા હતા, તો આચારણ સૂત્રમાં સ્વાદેન્દ્રિય ઉપર વિજય કેવી રીતે મેળવવો એની ચર્ચા ચાલતી. એટલે મેં કહ્યું કે ભાઈ એક ઘટના હું તમને અહીંયા જણાવું છું. સૌથી વધુમાં વધુ શાસ્ત્રની અંદર, આગમની અંદર એમ કહ્યું કે અખાણ રસાણી, પાંચે પાંચ ઇન્દ્રિયોમાં સૌથી વધુ ખરાબ ઇન્દ્રિય હોય તે રસનેન્દ્રિય છે, તે જ વધુમાં વધુ ભટકાવે છે આપણને. આ ખાયેલો, આ ચાખેલો, આ કરેલો, આપણે લગ્નમાં જમવા ગયા હોઈએ, ખાય છે કેટલું, 400 ગ્રામ 500 ગ્રામ, અક્ષર આઈટમો બની હોય કેટલું ખાય, એક એક ચમચી પણ ચાખ્યા વગર નથી રહેવાતું. ચાય ચાખી લો, તે ચાખી લો, ફણાનો સ્વાદ કરી લો. રસન, અખાણ રસાણી, ઇન્દ્રિયોમાં સૌથી વધુ પરેશાન કરનારી ઇન્દ્રિય હોય તો તે રસનેન્દ્રિય છે. જો એ જીતાઈ જાય તો રસનેન્દ્રિય જીતાવાથી તરત ને તરત તમારી વાણી ઉપર પ્રભુત્વ આવી જાય છે. તમે પછી અપશબ્દ નહીં બોલો, કોઈને દુઃખ પહોંચે એવું નહીં બોલો, કોઈને પીડા થાય એવું નહીં બોલો. અને જેને વાણી ઉપર પ્રભુત્વ આવી ગયું છે એટલે જેને જયારે મધુર વચન બોલવાની ભાવના આવી ગઈ છે, બોલવા લાગે છે, ત્યારે વિવાદોનું શમન થઈ જાય છે. આખી વાત ચાલી. અને એમાં એકને મહારાજ સાહેબની વાત કરી કે એક મહારાજ સાહેબે દીક્ષા લીધી પણ સ્વાદેન્દ્રિય ઉપર વિજય ન થવા, એટલે રોજ મિષ્ટાન્ન ગોચરી વરી આવે, રોજ મીઠાઈઓ અને મીઠું મીઠું બધું જે સારું સારું હોય એ વળીને લાવે. એટલે પેલા ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ આ બધું બરાબર નથી, તમે આવું બધું ખાવા માટે દીક્ષા લીધી છે તો શું કરું, ખાતા વગર ચાલતું નથી અને આ બધું જોઉં છું તો જીવ રોકાતો નથી. એટલે ગુરુએ કીધું કે ભાઈ જો આનો એક રસ્તો છે કે તારે કોઈ ઘરે એવું શોધી કાઢ, અથવા જયારે તું કોઈ પણ ઘરે ગોચરી જાય ત્યારે એક ચમચી તારે સુદર્શન ચૂર્ણ પણ વળીને આવવાનું. શું કહ્યું? સુદર્શન ચૂર્ણ તો ખ્યાલ છે ને, કડવું ઝેર જેવું. આપણે સુદર્શન ચૂર્ણ ની ફાકી એટલા માટે નથી લેતા કે આખું મોટું કડવું કડવું થઈ જાય. આપણે સુદર્શન ની ગોળી લઈએ છીએ, પેલી સુદર્શન ઘનવટી ઘનવટી લઈએ છીએ એટલા માટે જ કે કડવું ના લાગે એટલા માટે. આ કરવું એટલે ગુરુ મહારાજે કીધું તું લઈ આવ, લાવે પછી એને કઈક હવે આના ઉપર બધા ઉપર એ સુદર્શન બગડાવી જાય, જેટલું પણ છે ને એના ઉપર બગડાવી જાય. પછી કે હવે આ ગોચરી કરો તમે. કેટલી કઠિન વાત છે. થોડાક દિવસમાં સ્વાદેન્દ્રિય ઉપર વિજય આવ્યો. આખી વાત મેં એમને કરી એટલે કે મને બી તો ખાવાનો બહુ ચસ્તો છે. આ વાત બહુ મહત્વની છે. એટલે એમણે રાજકોટ ફોન કર્યો એમની બહેનને કે ભાઈ સુદર્શન મોકલો તમે. અને એમણે બી શરૂ કર્યું એમાં બધો જે કઈ દાળ શાક રોટલી જે બધા એની ઉપર. પછી મેં કહું ચંદ્રકાંત ભાઈ આવું ના કરાય, આપણે ગૃહસ્થ છીએ. પણ એક વસ્તુ એમના ખ્યાલ આવી ગયો, સ્વાદ ઉપર વિજય આવી ગયો થોડાક દિવસમાં. અને પછી જીવનની અંદર ખાલી દ્રવ્ય જે બનાવે, જે કઈ ભોજન બનાવે એની અંદર મીઠા સિવાયનો કોઈ પણ મસાલો ઉપયોગમાં નતા લેતા જીવનના અંત સુધી, સ્વાદ ઉપર વિજય મેળવવા માટે. તો આ એક વસ્તુ બની કઈ રીતે? આવી એક વિદેશની ધરતી ઉપર પત્ની વિદેશી છે, ઘરની અંદર સ્વાધ્યાય કરવો છે. આ બધું જ ખાલી એક ભાવ હતો કે મારે સ્વાધ્યાય કરવો છે. સ્વાધ્યાય કરતા કરતા ત્યાં સુધી પહોંચી. આગમની અંદર કોઈ શબ્દ બોલવામાં ભૂલ થાય તો તરત કે જીતુભાઈ તમે ત્યાં તો આવું કહ્યું હતું ને અહીંયા આવું કેમ કહો છો? એટલે ગુજરાતીની પ્રાકૃત પણ એમને સમજાવવા માંડ્યું ભણતા 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 ભણતા. અને આગમના બધા આગમના બધા વિષયો એમને ખ્યાલ હોય બરાબર ને મહેન્દ્રભાઈ? શીખ્યા ને આ જ્ઞાન પ્રત્યેની રૂચિ છે. જો એક નાનકડી શિંગારી કેટલું મોટું સ્વરૂપ જીવનની અંદર લાવે છે, આનો આ જીવતો જાગતો સીધો દ્રષ્ટાંત છે. અને એ આપણે સમજીએ કે એક નાનકડી વાત જે રાગમાંથી નીકળીને વિરાગ તરફ જવાની, પછી મસ્તી છે, પછી એમને એવું નથી થયું કે ભાઈ મારે આ ખાવાનું રહી ગયું ને પેલું ખાવાનું. ધીરે ધીરે ફળો બધા ત્યાગ્યા, ધીરે ધીરે વાનગીઓ બધી ત્યાગી, બહુ જ સાદું ભોજન ધીરે ધીરે, અહીંની વિદેશી વાનગીઓ પણ ત્યાગી, અને આમ કરતા 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 જીવનને ધન્ય બનાવ્યું. તો આ એક શરૂઆત છે કે શરૂઆત કરતા 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 ક્યાંથી અભિલાષ જે છેલ્લો પર્યાય છે આઠમો રાગનો, એ અભિલાષ છે. અંદર એક ભાવના અભિલાષ ઉત્પન્ન થવો કે પ્રિયની પ્રિયનો સંયોગ થાય, અપ્રિયનો વિયોગ થાય, આવા મનની અંદર વિચારો આવવા અને એનો અભિલાષ થયા કરવો, એના મનની અંદર એના એના એ જ વિચારો થયા કરવા, તો કે આવો અભિલાષ પણ રાગ છે. આ રાગના સ્વરૂપોને અહીંયા એમને અર્થ આપેલો જેને તમારી બધાની પાસે પીડીએફ છે. ઇષ્ટ પ્રિય મનોજ્ઞ વિષયોની પ્રાપ્તિનો મનોરથ એ અભિલાષ છે. અંદરથી એને મેળવવા માટેની ઝંખના. રાગ વિષયક મનની તમામ વૃત્તિઓનું કેવું અદભુત વિશ્લેષણ છે. આપણા મનને મનની આ બધી વૃત્તિઓને બરાબર સમજવી અતિ આવશ્યક છે. અહીંયા રાગને સમજવા માટે જે આ આઠ પર્યાયો આપ્યા છે, એ આઠ પર્યાયો આપણને રાગ કેવો છે, કોને રાગ કહેવાય, એ ગઈકાલ સુધી આપણે જેને રાગ માનતા હતા એની સામે અત્યારે આપણું રાગનું સ્વરૂપ વધુ વિશુદ્ધ બને છે કે આપણે કેટલો એક ક્ષણ પણ રાગ વગર નથી રહી શકતા. આનંદજી મહારાજ એમ કહે છે કે રાગ અને રોષા દોય ખવિસા યે તમ દુઃખતા દિશા જબ તુમ ઉસકો દૂર કરીશા તબ તુમ જગકા ઈશા. રાગ અને દ્વેષ એ બંને પિશાચો છે અને શેની ઉપમા આપી પિશાચની, કે પિશાચનો જો તમને સંબંધ થઈ ગયો એટલે પિશાચ સાથેનો અથવા આપણા જીવનની અંદર પિશાચનો પ્રવેશ થઈ જાય તો એ પિશાચ તમારો કેળો મૂકતો નથી, તમને હેરાન પરેશાન કરી મૂકે. તમે જોયું હશે કે કોઈને ભૂત વળગે, પિશાચ એટલે ભૂત, ભૂત વળગ્યું હોય તો એ સુખેથી જીવન જીવી શકતો નથી. તો કહે છે કે રાગ અને રોષા દોય ખવિસા બંને પિશાચો છે. યે તુમ દુઃખતા દિશા આ બંને તમારા દુઃખનું મૂળ કારણ છે. જ્યાં સુધી રાગ પડે છે દુઃખ છે, જ્યાં સુધી દ્વેષ પડે છે દુઃખ છે. જપ તુમ ઉસકો દૂર કરીશા જયારે તમે એને દૂર કરશો, રાગને ઓછો કરતા જવાનો છે, દ્વેષને ઓછો કરતા જવાનો છે. આ બંનેને જયારે ઓછા કરતા 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 ઝીરો લેવલ ઉપર લાવીને મૂકશો તો કહે છે કે તબ તુમ જગતા ઈશા ત્યારે તમે જગતમાં ઈશ ઈશ્વર બની જશો એટલે કે વિતરાગી બની જશો. તો જૈન ધર્મના જે ચાર મહત્વના સારભૂત તત્વો કયા, જે સિદ્ધર્ષિ ગણીએ દત્ત રાજાની, દત્તમુનિની અને કનકશેખરની વાત દ્વારા એમણે કહ્યું ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર, કે ધર્મના ચાર મુખ્ય સારભૂત તત્વ એ છે. પહેલું તત્વ છે અહિંસા, બીજું તત્વ છે ધ્યાન યોગ, ત્રીજું તત્વ એ રાગ અને દ્વેષને ઓછા કરવા, ચોથું સાધનની ભક્તિ. તો આ રાગ અને દ્વેષને ઓછું કરવું એ આ ધર્મનું કેરેક્ટર છે. કેરેક્ટરિસ્ટિકની જયારે વાત કરીએ કોઈ પણ ધર્મની તો એના મૂળભૂત તત્વો ઉપર આપણે આવવું પડે છે. ને આ મૂળભૂત તત્વની અંદર એમ કહે છે કે રાગ અને દ્વેષને તમે કોઈ પણ છેડેથી ધર્મને જૈન ધર્મને ઓળખવાનો પ્રયાસ કરશો તો એ વાત આવીને ઉભી રહેશે કે રાગ ઓછો કરો દ્વેષ ઓછો કરો. રાગ છે એટલે પીડા છે, દ્વેષ છે એટલે જેટલો રાગ તીવ્ર એટલે દુઃખની તીવ્ર માત્રા, જેટલી રાગની માત્રા ઓછી એટલું દુઃખ ઓછું, જેટલું રાગની માત્રા ઓછી થશે એટલી દ્વેષની માત્રા ઓછી થશે. હવે આપણે અહીંયાથી આગળ વધીએ છીએ દ્વેષના સ્વરૂપને ઓળખવાને. ઈર્ષ્યા દ્વેષના પર્યાયો એટલે દ્વેષના ભિન્ન ભિન્ન શબ્દો અને પર્યાયો દ્વારા દ્વેષનો પરિચય કરાવે છે. જેમ આપણને વૈરાગ્યનો પરિચય વૈરાગ્યના પર્યાયો દ્વારા કરાવડાવ્યો, રાગનો પરિચય રાગના પર્યાયો દ્વારા કરાવ્યો, એવી જ રીતે હવે દ્વેષનો પરિચય દ્વેષના પર્યાયો દ્વારા કરાવી રહ્યા છે કે દ્વેષ કોને કહેવાય. આપણે દ્વેષને માટેની અત્યારની જે આપણી કલ્પના છે અથવા માન્યતા છે અથવા સમજ છે તે એવી છે કે કોઈનો તિરસ્કાર કરવો એ દ્વેષ છે. અહીં આઠ પર્યાયો દ્વારા, નવ પર્યાયો દ્વારા દ્વેષના સ્વરૂપનું વર્ણન કરે છે. કે સૌથી પહેલો જે દ્વેષનો ઉદ્ગમ થાય છે ઈર્ષ્યાથી, ઈર્ષ્યા મત્સર કોઈકની પ્રગતિ, કોઈકનો વૈભવ, કોઈકની ઉન્નતિ જોઈને પીડા થાય કે આની પાસે આ છે ને મારી પાસે આ નથી. ઓર્લાન્ડોમાં પરીક્ષણ હતા. એક મારા મિત્ર જે બહુ વર્ષોથી એમને જાણો, એમના ઘરે જમવા જવાનું હતું, મને લેવા આવ્યા. લેક્સસ ગાડી હતી. મેં કહ્યું કે ભાઈ તમારે તો નવી ગાડી આવી ગઈ, લેક્સસ લઈ આવે આમ. એટલે મને કહે કે આ મારી તો ઈચ્છા નહોતી, પણ પત્નીની બહુ ઈચ્છા હતી કે ઘરે લેક્સસ ગાડી હોવી જોઈએ. તમે પૂછ્યું કેમ પત્નીની કેમ ઈચ્છા, તો કે આ બધા સેન્ટરમાં લેક્સસ લઈને આવે ને, એટલે એમ થતું કે આપણે આ સાદી ગાડીમાં આવીએ છીએ બરાબર નથી. બીજાની ઉન્નતિ જોઈને અંદર થતી પીડા, અંદર થતું દુઃખ કે અમારી પાસે, મારી પાસે આ હોવું જોઈએ, અને એમાંથી બીજાઓ પ્રત્યે આપણને દ્વેષ, બીજાઓ પ્રત્યે હીનત્વની ભાવના. જ્યારે એ વસ્તુ આવી જાય, ઈર્ષામાંથી જન્મેલી ભાવના, અને ઈર્ષાની ભાવનામાંથી જ્યારે જન્મ્યો, ત્યારે વિચારોની શરૂઆત થાય છે કે કેમ આવે, કેવી રીતે આવે, ક્યાંથી આવશે, શું કરીશું, અને ન આવે તો બીજા લોકો તો બધું આવું કરીને લઈ આવ્યા છે, ખોટું કરીને લાવ્યા છે. જેમ શિયાળને દ્રાક્ષ ખાવા ન મળી તો એને શું કીધું, દ્રાક્ષ ખાતી છે. અહીંયા પ્રસંગવતી પ્રકરણની અંદર ઉમાસ્વાતી મહારાજે જે અદભુત ગૂંથણી કરી છે તત્વોને સમજવા માટે, એમણે તત્વોની વ્યાખ્યા કરી કે દ્વેષ આટલું આટલું, આને દ્વેષ કહેવાય, આ કરાય, આમ કહેવાય દ્વેષ, પણ પર્યાયો આપી દીધા કે તમે આટલી વસ્તુ સમજો એટલે તમને દ્વેષ ખ્યાલ આવી જશે. એવી ઈર્ષા આવી એટલે દ્વેષ શરૂ થઈ ગયો. રોષ, રાગનો વિરોધી પર્યાય. માસ્તુષ ઋષિ જેને ગુરુએ મારુષ માતુષ એવો મંત્ર આપ્યો હતો, બહુ ભણવા છતાં પણ જયારે ચડતું નહોતું ત્યારે આ માસ્તુષ ઋષિએ ગુરુને કહ્યું કે ગુરુજી કઈક એવું સમજાવો હવે કે જેમાં બધું આવી જાય. હવે મારા સાથીદારો બધા તો મહાન બની ગયા, હું હજુ ત્યાં ને ત્યાં છું. તો કહે છે કે મારુષ માતુષ, મારુષ એટલે કોઈનો દ્વેષ ન કરતો, રોષ ન કરતો, ક્રોધ ન કરતો. ક્રોધ એ દ્વેષનો પર્યાય છે. રોષ કરવો, આજે જે સામાન્ય રોષ દેખાય છે એનું જો તમે પૂરેપૂરું વિશ્લેષણ કરીને એને છોડવાનો પ્રયાસ ન કરો તો એ રોષ તો વધતો જાય છે. આગ જેવો છે કે ઉધઈ જેવો છે, આગ લાગે અને પછી જો એને ઓલવવાનો પ્રયાસ ન કરો તો એ રાગ, આગ વધતા વધતા આખા જંગલને ભસ્મીભૂત કરી નાખે, ભવ્ય ઇમારતને બાળી નાખે. એવી રીતે રોષ પણ આપણી અંદર ઉત્પન્ન થયેલા ગુણોનો ભસ્મીભૂત કરી નાખે છે, બાળી નાખે. ઉદય જેવું છે, ઉદય તમને દેખાય નહીં, બહારથી કશું ના દેખાય, પણ જે ઇમારતના પાયાની અંદર ઉદય લાગે છે તે બધા પાયાઓને હચમચાય, ખોખલા કરી નાખે છે. આ રોષ પણ ધીરે 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 આપણી અંદર રોષ પડ્યો છે. રોષ આપણા જીવનને બરબાદ કરે છે. રોષ ઉભો થયો. ગુણસેન અને અગ્નિ શર્માની વાત છે, બહુ જ લાંબી વાત છે, બહુ અદભુત વાત છે. જીવનની અંદર ક્રોધને ન જીતી શકાતો હોય, કશાય ઉપર વિજય ન મળતો હોય તો આ કથા અવશ્ય વાંચવી જોઈએ. એક વાર વાંચ્યા પછી જો એના ઉપર કશાય ઉપર વિજય ન મળે તો એ સંભવિત નથી એવો દાવો કરે છે હરિભદ્ર શ્રી મહારાજ. સમ્રાજ્ય કહાની વાત કરતા આઠાદ ભાવ સુધી આ રોષ વધ્યો. વધતા વધતા પેલા જેની રોષની ક્ષમા ન કરી રોષને અટકાવવાની પતન પામે, અને બીજાએ રોષના નિમિત્તોની અંદર પણ સમતા ધારણ કરી, એ સમતા ધારણ કરતા કરતા એ તરી ગયા. વેર ભાવ આ રોષના કારણે બહારથી ભલે મૈત્રી દેખાડતા હોય, બહારથી ભલે ભલે સારું સારું બોલતા હોય, પણ અંદર પડેલો રોષ એ ગુણોને ભસ્મીભૂત કરી નાખે છે. એ દ્વેષનું સ્વરૂપ છે, એ દ્વેષ છે, રોષ એ દ્વેષ છે. બહુ નાની ઉંમરનો આ એક અગ્નિ શર્મા નામનો બ્રાહ્મણ છે, પણ કદરૂપો છે, બહુ કદરૂપો છે. એને જોતા જ લોકો હસી પડતા. એનું મોઢું વિચિત્ર, એનું નાક વિચિત્ર, એના કાન વિચિત્ર, એની ભ્રમરો વિચિત્ર, બધું વિચિત્ર. એટલે એને લોકોને એમ લાગે કાર્ટૂન જ છે. બાળકો જે કાર્ટૂન જોવે છે અને કાર્ટૂન ની અંદર જે જાત જાતના ચિત્ર વિચિત્ર માણસો બનાવવામાં આવ્યા છે એવો જ આ એક કાર્ટૂન હતો, અને એને જોઈને લોકો હસી પડતા હતા. એક દિવસ આ ગુણસેન નામનો રાજકુમાર પસાર થાય છે અને એને પણ આને જોઈને હસવું આવી ગયું. એટલે અગ્નિ શર્મા વિચાર કરે છે કે રાજા તો મા બાપ કહેવાય અને આ મારું રૂપ એ કે મેં ઊભું કરેલું રૂપ નથી, કુદરતે આપેલું છે, મારા કર્મોને કારણે છે. એને જોઈને જો એ હસે તો એનામાં ગંભીરતા નથી. જે મારે માટે આશ્રયદાતા છે એવાના મનની અંદર પણ મારા પ્રત્યે હસી અને મજાકના ભાવ હોય તો આ બધું નિરર્થક છે. એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એને દીક્ષા લઈ લીધી, તાપસ સાધુ બની ગયા. અધ્યયન કર્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ બધું જે હું મારું જે કર્મ જ એવું હતું, નામકર્મ એવું હતું કે મારું આવું શરીર વિચિત્ર બન્યું તો મારે એના ઉપર વિજય મેળવવો છે. એટલે એને તપશ્ચર્ય આદરી માસ ખમણ એક મહિનાનો ઉપવાસ, પારણું પણ બહુ જ સંયમિત કે જે ઘરે એ ગોચરી ભિક્ષાએ જાય એ ઘરે ભિક્ષા મળે તો ઠીક, ન મળે તો બીજા મહિનાના ઉપવાસ શરૂ થઈ જાય. એક જ ઘરે જવાનું, એ ઘરે એને ભિક્ષા મળવી જોઈએ, ભિક્ષા ન મળે તો બીજા મહિનાના ઉપવાસ. ધીરે 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 આની પ્રસિદ્ધિ થઈ કે લોકો આના તપના વખાણ કરવા માંડ્યા કે આવો ઉગ્ર તપસ્વી અને આટલું મોટું તપ કરે છે. રોજ લોકોના દર્શન, લોકોની ભીડ. ધીરે ધીરે હવે આ ગુણસેનને પણ ખબર પડી, ગુણસેન રાજા બની ગયો છે એટલે રાજાને ખબર પડી કે મારા નગરના બહાર આવા એક આશ્રમની અંદર આવો મહાન તપસ્વી છે તો મારે દર્શન કરવા જવું છે. દર્શન કરવા જાય છે, દર્શન કરીને એની ત્યાગની તપશ્ચર્યાની ભાવના જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. કહે છે કે આવતું પારણું મારા રાજમહેલમાં કરજો, તમે રાજમહેલમાં પારણું કરવા માટેનું આમંત્રણ આપ્યું. પારણાના દિવસે રાજા ભૂલી ગયા કે આનું પારણું છે. આજે આવે પારણું કરવા માટે આવ્યા તાપસ, કોઈ તૈયારી દેખાતી નથી, સૈનિક એવું ક્યાં. એટલે નિયમ પ્રમાણે એમને તો હતું કે ભાઈ જો બરાબર ભિક્ષા ન મળે તો બીજા મહિનાના ઉપવાસ પાછા ફરી ગયા. ઉપવાસ શરૂ થઈ ગયા બીજા મહિનાના. થોડા દિવસ પછી રાજાને ખબર પડી કે અરે મેં તો પેલા એમને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું હતું. તપાસ કરી તો કે હા એ આવ્યા હતા, પણ અમને તો એમ કે કોણ છે ને કોણ નહીં એને અંદર આવવાય ના દેવા એવું. એવા એક ભાઈ જેને જીવનની અંદર ત્યાગ, આ જમાનાની અંદર બહુરત્ન વસુંધરા છે કે ત્યાગ અને તપ, તપશ્ચર્યા અને સંયમ જીવનની અંદર જે જાગી જાય છે એના જીવનની અંદર કેટલી બધી ઉત્તમતા હોય છે. જોહરીમલજી પારખ નામના એક ભાઈ મુંબઈમાં રહે, સીએ ની પરીક્ષા આપી, સીએ માં પહેલા નંબરે પાસ થયા, ગોલ્ડ મેડલિસ્ટ. ગોલ્ડ મેડલ મળ્યો, પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. ધર્મના સંસ્કાર હતા એટલે એને નક્કી કર્યું કે આટલા પૈસા કમાઈશ ત્યાં સુધી હું કામ કરીશ, પછી એના વ્યાજથી મારું જીવન વિતાવીશ. બની એવું કે પાંચ જ વર્ષમાં એટલા પૈસા કમાઈ લીધા. સંકલ્પ હતો એટલે પાંચ વર્ષ પછી એને બધું છોડી દીધું. મૂળ જોધપુરના એટલે જોધપુર આવી ગયા. જોધપુર આવીને સાધના શરૂ કરી. દિવસે સ્વાધ્યાય અને રાત્રે ધ્યાન, એકાસન જ કરવાનું. એકાસનમાં ત્રણ જ વસ્તુની છૂટ, એક રોટલી, બીજું મગની દાળ અને ત્રીજો ગોળ. આ સિવાયનું કશું જ નહીં, કોઈ જ વસ્તુ નહીં ખાવાની. અને એ પણ એક બાઉલ રાખે પોતે હાથમાં પ્લાસ્ટિકનું. તમારા ઘરે આવે તો આ ત્રણ વસ્તુ લે, એ બાઉલની અંદર બધું મિક્સ કરી દે ને એ જ ખાઈ લેવાનું. આઠ વાગે બધું કામ બંધ કરીને, પ્રતિક્રમણ કરીને ધ્યાન મગ્ન. એ વખતે હું બનારસમાં ભણતો. બનારસમાં અમે એક નેશનલ સેમિનારનું આયોજન કર્યું ને એમને બોલાવ્યા કે ભાઈ તમે આવજો. એમણે કહ્યું કે હું આ ફલાની ટ્રેનમાં આવીશ અને હું ટ્રેનમાં ક્યારેય પણ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ એસી, કોઈ એવા વૈભવી ક્લાસની અંદર મુસાફરી કરતો નથી, થર્ડ ક્લાસની અંદર બેસીને આવીશું. અમે પેલા અમારા બધા કાર્યકરોને સમજાવ્યું હતું રિસીવ કરવા માટે અને બધાને સૂચના આપી હતી કે ભાઈ ફલાણી જગ્યાએ બેનર લગાવેલું હશે અને ત્યાં તમારે બધા ભેગા થઈ જવાનું, ત્યાં તમારે આવી જવાનું, પછી આ લોકો તમને ઇન્સ્ટિટ્યૂટ ઉપર લઈ આવશે. આ જોહરીમલજી પારખ પણ આવી ગયા ત્યાં. એટલે પેલા લોકોએ કહ્યું કે એ ક્યાં હૈ, ઇધર ક્યુ ખડા હૈ, યહાં કુછ નહીં મિલેગા, જાઓ તુમ આગે જાઓ, ઇધર કુછ મિલેગા નહીં. લગે કે પણ આ લખી ને તો કે ક્યાં યે લિખા હૈ, ક્યાં યે બતા રહે હો આપ, તુમ જાઓ આગે, ઇધર કુછ મિલેગા નહીં. પછી પેલા કાગળ કાઢ્યો કે ભાઈ જો મને આમંત્રણ મળી જશે. પેલા લોકો કહે કે પણ આવા કપડા ને આવા મેલા ઘેલા ને આ દાઢી વધેલી જેમ દુબળા પાતળા છો. તો કે મેં ઇસીલી આયા હું ઇસમે. પછી પેલા એક બીજા ભાઈ પાછળ કે હા કે આપણે ત્યાં જવા આવવાના છે. એવું વૈરાગ્ય એટલો બધો અને પરિગ્રહ નો ત્યાગ એટલો બધો કે વસ્ત્ર પણ એમણે શું કર્યું કે જે પાર્સલ આવે એના કપડા હોય એ કપડા ધોઈ નાખે, એને સાંધી લે અને એનાથી એક જ વસ્ત્ર પહેરવાનું એ સાંધીને. પછી અમે એમને સમજાવ્યું કે આવું બધું ના કરો, તમે એક ચોખ્ખું વસ્ત્ર તો પહેરો, કેમ કે તમે બધા જાવ આવો તો લોકો તમને જોઈને ગભરાઈ જાય. ત્યાગની આ મસ્તી. અને અમે એકવાર અમે જયપુર જેસલમેર ગયા, ને એમનું જેસલમેરમાં કામ ચાલતું. એટલે પછી અમે ઘણા બધા લોકો હતા, 15-20 જણ બધા બેઠા, અને અમે એમની સાથેનો ફોટો પડાવે યાદગીરી રૂપે. ફોટો છે હજુ, જે રોજ બધું જ મસ્તીથી ખાય પીવે, મજા મસ્તી કરે, અને લોકોના ચહેરા ઉપર જે આનંદ જોવા મળે એના કરતા અનેક ગણો આનંદ આજે પણ એ ફોટામાં એ વ્યક્તિનો મુખ ઉપર જોવા મળે છે. ત્યાગ અને વૈરાગ્ય ની મસ્તી. તો આ જે અગ્નિ શર્મા છે એને પેલા સિપાહીએ પાછા કાઢી મૂક્યા કે એ ક્યાં હે, ઇધર ક્યુ આયો, જાઓ વાપિસ. પેલા તો બીજા ભાઈના ઉપવાસ થઈ ગયા. રાજાને ખબર પડી, પાછા ગયા, બહુ વિનંતી કરી, ગુરુને વિનંતી કરી. તો ગુરુએ કહ્યું કે આની ભૂલ છે, પણ ભૂલને પ્રાયશ્ચિત કરે છે, એટલે આવતા મહિનાના ઉપવાસના પાલના એમને ત્યાં. બીજા વર્ષે ભૂલી ગયો રાજા, ત્રીજા મહિનાના ઉપવાસ શરૂ થયા. પણ હવે પેલા અગ્નિ શર્માના મનની અંદર શરૂ થયું કે રાજા આવું કેમ કરે છે. પહેલી વાર ભૂલ થઈ તો માની શકીએ આપણે, બીજી વાર આવું કર્યું છે, ઇન્ટેન્શનલી કરી છે. હવે જે મનની અંદર ગઢમથલ શરૂ થઈ એ વિચારવાની, કે આવું બને જ નહીં કે મારી આટલી બધી ઉગ્ર તપસ્યા અને મને જ ભૂલી જાય. આજ સુધી દુનિયામાં આવું બન્યું નથી, મારો ત્યાગ આખી દુનિયામાં વખણાય છે અને એમાંથી રોષ પ્રગટ્યો. શું એને યાદ આવ્યું કે જે સમય પેલો હું નાનો હતો અને મને જોઈને રાજા હસ્યો હતો, એ વાત યાદ આવી. એ રોષમાં ને રોષમાં દીક્ષા લીધી હતી કે આને પણ મારો હવે મારા રૂપરંગને જોઈને આને પણ હસવું આવતું હોય તો મારે સંસારમાં નથી રહેવું. વૈરાગ્ય જો એ જ્ઞાનથી ઉત્પન્ન ન થયો હોય, સમજમાંથી ઉત્પન્ન ન થયો હોય, તો જેવું બીજું સ્થાન આવે તરત જ એ વૈરાગ્ય છે કરડભૂસ થઈ જાય. એ યાદ આવે એટલે એને નક્કી કર્યું કે આ ચોક્કસ રાજા મારી મજાક, મારી મશ્કરી અને મારી તપશ્ચર્યાની પરીક્ષા લેવા માટે આ બધું કરી રહ્યો છે. કઈ નહીં, હું પણ એને બતાવી દઈશ. આ સમય દરમિયાનમાં જો કદાચ મારું મૃત્યુ થઈ જાય તો હું મનની અંદર એવો સંકલ્પ કરું છું કે મારા તપના બળથી મને જે કાંઈ પણ મળશે તો આવતા ભાવમાં આનું વેર લીધા વગર રહીશ નહીં. આ રોષમાંથી દ્વેષ અને દ્વેષમાંથી બદલાની ભાવના ને આ રોષ છે એ મૂળતઃ દ્વેષનો જ પર્યાય છે. કે એક વાર રોષ ઉત્પન્ન થયો એ જો એ જ સમય એના ઉપર પાણી નાખીને ઠારી દેવામાં ન આવે તો એ રોષ વધતા વધતા ભવોના ભવોની આગ લગાડી દે. શું કરે છે, અને સંસારના સંબંધોમાં આવું તો રોજ બનતું હોય. દેરાણી જેઠાણીને બનતું હોય, નાના ભાઈ મોટા ભાઈને બનતું હોય, બાપ દીકરાને બનતું હોય, શેઠ નોકરને બનતું હોય. આ રોષના નિમિત્તો અનેક છે. અને જો આપણે ધર્મ સમજ્યા છીએ, આત્મા અને કર્મ સમજ્યા છીએ, તો જાગૃત એ થવાનું છે કે આવા રોષના નિમિત્તોને સમાપ્ત કરી દેવા છે. રોષના અણસમજમાં થયેલા પ્રસંગોને ધોઈ નાખવા, એટલે કે ક્ષમા આપી દેવી, ભાવપૂર્વક ક્ષમા આપી દેવી. આ ભાવની અંદર જે કઈ રોષ થયો છે, જેના પ્રત્યે રોષ થયો છે, એને ક્ષમા આપીને પ્રત્યક્ષ રૂપે અથવા અપ્રત્યક્ષ રૂપે પણ આત્માને સાક્ષીએ. જૈન ધર્મે બહુ સરસ વાત કરી છે કે ક્ષમા કરવાની છે કઈ રીતે. તો પહેલી તો સર્વજ્ઞની સાક્ષી, સિદ્ધ ભગવંતની સાક્ષી, બીજી ગુરુ સાક્ષી, સદગુરુની સાક્ષી, ત્રીજી આત્મ સાક્ષી. આ ત્રણ સાક્ષી આવશ્યક છે. સિદ્ધ ભગવંત તો સર્વજ્ઞ, બધું જ જાણે છે, એટલે એમની સાક્ષી. ભૂતકાળની અંદર થયેલા રોષના પ્રસંગોને હું ખમાવું છું, ગુરુ સાક્ષી એટલે ગુરુ પાસે જયારે જઈએ છીએ ને આપણે આ કહીએ છીએ ત્યારે ગુરુ જે ચકાસે છે કે આને જે જેટલો પ્રબળ રોષ થયો હતો એટલી જ પ્રબળતાથી એ માફી આવ્યો છે કે નહીં. ઘણી વાર આપણે સારું દેખાડવા કે ભાઈ માફી માંગુ છું, પણ અંદર તો હોય કે ભાઈ આ છોડું છું, ખાલી સોરી કહી દઈએ, પણ અંદર તો ગડમથલ ચાલતી હોય કે બેકમજીને બતાવી જ કરો હું આજે ને કાલ. સોરી તો કહી દઈએ કે નહીં તો એમ થાય કે ભાઈ આ કેવો માણસ છે, સોરી પણ ના બોલે. એટલે આ રોષના પ્રસંગોને ઓળખવા, જે ભાવથી રોષ ઉત્પન્ન થયો હોય એટલા જ ભાવથી ક્ષમા માંગવી તો પેલું ધોવાય, તો સાફ થાય, તો દ્વેષ ન રહે. આ ઈર્ષા રોષ અને પછી આવે છે દોષ. દોષને ઓળખવાનું છે. આ દોષ એટલે આપણે તો દોષને શું કહીએ છીએ, દોષ કોને કહીએ છીએ મનોજભાઈ, કોને દોષ કહેવાય? આપણે આપણો દોષ, આપણે પોતે દોષ સેવીએ છીએ તો આપણે દોષ એટલે શું? અહીંયા આપેલું તમે વાંચો, અંદર લખેલું છે, લખેલું દૂષિત ભાવ, ખરાબ ભાવ એ દોષ છે. એ સામાન્ય અર્થ છે દૂષિત ભાવ, પણ એ દૂષિત ભાવ ઉત્પન્ન થાય છે એનું કારણ છે અબોધ, બોધ નથી. જે દિવસે તમને એ બોધ થઈ જાય કે આ આત્મા અને મારો આત્મા બંને સરખો છે, આ જગતમાં તમામે તમામ આત્મા અને મારા આત્મામાં કોઈ ભેદ નથી, ત્યારે ત્યારે થાય છે સમાનતા હોય ત્યાં કોઈ દિવસ દોષ ઉભો રહી શકતો નથી. જ્યાં મૈત્રી છે ત્યાં દોષ નથી હોતો. આપણે બીજાના આત્મામાં ઉચ્ચ નીચેનો ભેદ કરીએ છીએ એટલે દોષ આવે છે. પણ જે દિવસે તમને સમજાય કે આ પણ કેવલીનો આત્મા છે, આ પણ તીર્થંકરનો આત્મા છે, આ પણ કોઈક મહાન આત્મા છે, મારે આશાધના ન કરવી જોઈએ. જે સમજે તે પામે. આ જગતમાં તમામ આત્મામાં આત્મત્વ ભાવ જ્યારે જાણે અને સમજે તો એ પણ આત્મત્વને પામે. જ્યારે એ ખબર પડી જાય કે આ પણ આત્મા છે તો મારે મારા આત્માને જેમ દુઃખ પહોંચે છે તેમ એના આત્માને પણ દુઃખ પહોંચશે, તો મારે કોઈ પણ મલિન વૃત્તિ સેવવી ના જોઈએ. એટલે આનંદજી મહારાજે દોષની વ્યાખ્યા કરતા કહ્યું કે દોષ અબોધ લેખા. દોષ એટલે અબોધ, અબોધ એટલે અજ્ઞાનતા. જ્યાં અજ્ઞાનતા છે ત્યાં દોષ જન્મે છે. જેવી અજ્ઞાનતા દૂર થઈ દોષ દૂર થઈ ગયો. પગ ચાલતાઓને ઠેસ વાગે છે, પીડા થાય છે પગને, કારણ અજાગૃતિ છે, પ્રમાદ છે, એટલે ઠેસ વાગી. બરાબર જોઈને ચાલતા હોત તો ઠેસ ન વાગે, જોયા વગર ચાલવું એટલે અબોધપૂર્વક, બોધપૂર્વક નહીં, જ્ઞાનપૂર્વક નહીં. આ અબોધ એ દોષ વૃત્તિનું જન્મસ્થાન છે. એ દોષોને ટાળવાના છે તો અબોધને ટાળવું પડે. અબોધને ટાળવું એટલે જ્ઞાન મેળવવું, જ્ઞાન મેળવવું એટલે સમજવું કે શું સત્ય છે. એ સત્ય સમજાય એટલે દોષ વૃત્તિ ટળે. દોષ વૃત્તિ ટળે એટલે દ્વેષ આપોઆપ ટળી જવાનો છે. એટલે દોષ અને દ્વેષને પર્યાય બનાવ્યા કે દોષ એ જ દ્વેષ છે. દોષ છે એટલે દ્વેષ થાય, દોષ એટલે અબોધ થાય એટલે દોષ થાય છે. એટલે અબોધ એ દ્વેષનું કારણ બને છે. જેવો આ દોષ ટળ્યો, આ બોધ ટળ્યો, દ્વેષ ટળી ગયો. બહુ સુંદર આપણે શાસ્ત્રની અંદર દ્રષ્ટાંત આપે. ચંદ્ર કૌશિક મહાવીરને દંખવા ગયો છે, બરાબર, મલિન વૃત્તિ છે ને કે જેમ બધાને મેં દંખ દીધો તો આને દંખ દઉં. દંખે છે કે નહીં? અને દંખે છે પછી જયારે સફેદ પાણી નીકળ્યું શરીરમાંથી, એ જોઈને એને આશ્ચર્ય થયું કે આજ સુધી મેં જેને જેને ડંખ્યા છે એ બધાને લાલ પાણી નીકળતું, તો લાલ રંગ નીકળતો, આને સફેદ નીકળે છે. ત્યારે ભગવાન શું કહે છે? એને બુજ બુજ ચંદ્ર કૌશિક, બોધ પામ, બોધ પામ, તું જાગૃત થાય, તું સમજ કે તું શું કરી રહ્યો છે. અને એમાં એને જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે ખબર પડી કે હું શું કરી રહ્યો છું. અને મલિન વૃત્તિ ટળી ગઈ. ટળી તો કેવી ટળી? એને એમ થયું કે મારો આવો જીવ કે મારી આંખમાં પણ ઝેર, મારી નજર જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં બધું બળીને ભસ્મ થઈ જાય. મેં કેટલો રોષ કર્યો છે આ જગત ઉપર, અને આ રોષનું પરિણામ છે કે હું સર્પ બને. એક તો સર્પને જોઈને લોકો ડરે, અને મારામાં ઝેરની વૃત્તિ છે અને એથી લોકો ડરે છે. મને જોતા જ મને એમ મારું નામ પડતા કંપે છે. હવે એમાંથી નીકળવું શું કરવું? જો હું દરમાં ચાલ્યો જઈશ તો પણ લોકો ભય મુક્ત નહીં થાય. એટલે કે હું મારું મોઢું દરમાં રાખું ને શરીર બહાર રાખું. આ જાગૃતિનું પરિણામ છે. અબોધ હતો એ ટળી ગયો, દોષ ટળી ગયો, દોષ ટળ્યો, દ્વેષ ટળી ગયો, જગત પ્રત્યેનો દ્વેષ સમાપ્ત થઈ ગયો. ત્યારે આ બધા જીવો મારા જેવા જ જીવો છે. મેં જેના ઉપર આજ સુધી દ્વેષ કર્યો છે એ તો ખોટો કરે છે. આ મારી ભૂલનું પરિણામ છે કે હું આવો દોષી બની ગયો છું. પોતાનું મોઢું નાખી દીધું અંદર. અને પછી લોકો તો નાગ દેવતા છે, નાગ દેવતા છે કરીને પૂજા કરવા માંડ્યા. એટલે દૂધથી કક્ષાલ કરે, ફૂલ ચડાવે, એટલે કીડીઓ આવે. કીડીઓ આવીને ડંખવા માંડી, એટલે આખું શરીર છે ચાવણી જેવું કરી નાખ્યું. કેટલી પીડા, આખું શરીરની અંદર કીડીઓ પહોંચી ગઈ છે, શરીરને ચાવણી જેવું બનાવી દીધું. પણ પેલું ભગવાનનું એક વાક્ય છે કે બુજ બુજ ચંદ કૌશિક, એ વિચાર એ કરે છે કે જો હું મારા શરીરને થોડું પણ આમ સળવળાટ કરીશ તો કીડીઓ મરી જશે. જે સહન કરવું પડે કરીશ. હવે મારે કોઈ જીવને મારા થકી મારવા નથી. આ જાગૃતિ આવી, દોષ ટળ્યો, દ્વેષ ટળ્યો, જાગૃતિ અને પરમ તત્વની પ્રાપ્તિ. એટલે આ જે છે દોષ છે કેટલો ભયંકર છે એ સમજવા માટે આ એક દ્રષ્ટાંત પૂરતું છે. અને એ જયારે જાગૃતિ આવી જાય ત્યારે કેટલી આત્મ જાગૃતિ આવી જાય છે એ પણ આની સાથે સમજવા જેવું છે. એક વાત પૂરી કરી, આપણે એક વાત કરી અને આખી વાત પૂરી કરીશું. જે વાત મહેન્દ્રભાઈએ કરી હતી, અમદાવાદની અંદર અમારે એક બીજી પણ પ્રવૃત્તિ ચાલે છે. એ પ્રવૃત્તિ એ છે કે આત્મશુદ્ધિ પરના પ્રવચનો હોય છે. અમે એક નિયમ કર્યો છે એમાં કે એ આખી આત્મશુદ્ધિ મોઢે કરી હોય એ સંભળાવે પછી પ્રવચન શરૂ થાય. દર વખતે જુદા જુદા એક ઓછામાં ઓછા એક જણા આત્મશુદ્ધિ મોઢે કરી લેવી પછી જ શરૂ થાય પ્રવચન. અને એની પરીક્ષા લેવાય 5 મિનિટમાં જુદી જુદી કથા પૂછી. અને સ્વાધ્યાય આપણે કરીએ છીએ ત્યારે આપણે પણ એવો સંકલ્પ કરીએ કે જે ગ્રંથનો સ્વાધ્યાય થાય, ધારો કે પ્રસન્ન રતિ છે કે ધારો કે બીજો કોઈ ગ્રંથ, તો એના પૂરેપૂરું વાંચન કર્યા પછી સ્વાધ્યાય કરીશું તો આપણને એ સ્વાધ્યાય અનંત ગણો લાભ આપનાર બનશે. શું થશે? અનેક નવા ભાવો, અનેક નવા વિચારો, અનેક નવી વાતો આપણા મનની અંદર સ્ફૂરશે અને આપણે બહુ ઝડપથી આગળ વધી શકીશું. જેણે જેણે આ રીતે સ્વાધ્યાય કર્યો છે એ લોકોનો અનુભવ એ રહ્યો છે કે અમને ઘણો બધો લાભ થયો છે. તો મારી પણ આપ લોકોને એક જ વિનંતી છે કે તમે જે ગ્રંથનો સ્વાધ્યાય કરતા હો એ ગ્રંથને વાંચો, વિચારો અને પછી સ્વાધ્યાય કરશો તો ઘણો લાભ થશે. આટલું કહી આપણે આજના સ્વાધ્યાયને વિરામ આપીશું. Yeah.